આપ છો SBS ગુજરાતી સાથે. વિવિધ વિષય પર રસપ્રદ માહિતી મેળવો sbs.com.au/ગુજરાતી પર.
જ્યારે ઓસ્ટ્રેલિયાના સામાન્ય વ્યક્તિઓ જીવન સંકટનો સામનો કરી રહ્યા છે ત્યારે ઓસ્ટ્રેલિયાના અબજોપતિઓ સંપત્તિના રેકોર્ડ તોડી રહ્યા છે. ઓક્સફર્મનો નવો રિપોર્ટ ઇનઇક્વાલિટી ઇંક દર્શાવે છે કે છેલ્લા 2 વર્ષમાં ઓસ્ટ્રેલિયાના 47 અબજોપતિઓની આવક બમણી થઈને $250 મિલિયનથી વધુ થઈ ગઈ છે. આ લગભગ 7.7 મિલિયન ઓસ્ટ્રેલિયનો કરતાં ફક્ત 47 લોકોના હાથમાં જ વધુ સંપત્તિ દર્શાવે છે. ઓક્સફર્મ ઓસ્ટ્રેલિયાના ડાયરેક્ટર ઓફ પ્રોગ્રામ્સ રોડ ગુડબન સમજાવે છે કે સૌથી ધનિક ઓસ્ટ્રેલિયનોની સંપત્તિ 2020થી બમણી થઈ ગઈ છે, જે પ્રતિ કલાક $1.5 મિલિયનના દરે વધી રહી છે. આ વધારો વૈશ્વિક પડકારો અને કોસ્ટ ઓફ લિવિંગની કટોકટી એ બંને એકબીજાના વિરોધી છે, જે સંપત્તિનું સંપૂર્ણપણે પણ વિભાજન કરે છે.
The wealth of the 3 richest Australians has more than doubled since 2020 at a staggering rate of $1.5 million per hour. And that's occurring at the same time as billions of people around the world are really doing it tough. We know about the cost of living crisis in Australia, and there are many people around the world who've gone backwards at the same time as these millionaires and billionaires have continued to amass huge amounts of wealth. And what we're seeing this year and in this decade is galloping wealth amassed and wealth concentration at the top end while people are going backwards.
ઓસ્ટ્રેલિયામાં આવક સહાય મેળવતા લોકો દૈનિક જીવન ખર્ચમાં વધારો થવાના કારણે કાં તો ઓછું જમે છે અથવા તો એક ટંકનું ભોજન છોડી દે છે, જેના કારણે ઓસ્ટ્રેલિયન સરકારે પોતાની ટેક્સ સિસ્ટમમાં ફેરફાર કરીને અતિ સમૃદ્ધ અને બાકીના સમાજ વચ્ચેના અંતરને ઘટાડવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયાના મુખ્ય અર્થશાસ્ત્રી અને KPMGના ભાગીદાર બ્રેન્ડન રાયન કહે છે કે આ બંને મુદ્દાઓ એકબીજા સાથે બિલકુલ સંબંધિત નથી. તેઓ જણાવે છે કે અબજોપતિઓએ જે વ્યવસાયોમાં રોકાણ કર્યું છે તે છેલ્લા કેટલાક વર્ષોમાં અતિ મજબૂત દરે વૃદ્ધિ પામ્યું છે, જ્યારે દૈનિક જીવન નિર્વાહનો ખર્ચ કંઈક અલગ છે. તે ઘરોની વાસ્તવિક ખરીદી શક્તિને દૂર કરવા માટે ફુગાવો છે.
There are in fact 2 different issues. What you're seeing with regards to the billionaires improving their wealth status is essentially because the businesses that they've invested in have grown during the past few years at an incredibly strong rate. The cost of living crisis is something quite different. That's about inflation eating away at the real purchasing power of households. And clearly what you've seen is that for virtually every cohort in Australia, their post-tax disposable income is less today than it was 2 years ago.
Australian સરકાર 1 જુલાઈથી સ્ટેજ 3 ટેક્સ સિસ્ટમ લાગુ કરવા માંગે છે. વાર્ષિક આવક 45,000 અને 2 લાખની વચ્ચેની આવક ધરાવતા તમામ કામદારો માટે ટેક્સનો દર 32.5%થી ઘટાડીને 30% કરાશે એવી ધારણા છે. આનો અર્થ એ છે કે જેઓ વાર્ષિક $1,00,000ની સરેરાશ કરતા થોડો વધારે પગાર ધરાવતા હોય તેઓ $1,300થી વધુ ટેક્સની રકમમાં બચત કરશે. મિસ્ટર ગુડબન કહે છે કે આનાથી પિરામિડની ટોચ પર રહેલા લોકોને જ ફાયદો થશે. તેઓ એમ પણ જણાવે છે કે જે લોકો દર વર્ષે $1,80,000થી વધુ કમાય છે તેઓ સ્ટેજ 3 ટેક્સ કટમાંથી સૌથી વધુ રકમ મેળવનાર હશે. તેઓને લગભગ $9,000 વધારાના મળશે.
Well, stage 3 tax cuts will really benefit those at the top end the most. We know that people who earn over $180,000 a year will be the biggest winners from the stage 3 tax cuts. They'll get about $9,000 extra. And what that means for the budget in the long term is that we're giving up potentially billions of dollars, tens and tens of billions of dollars over the next decade.
તેઓ વધુમાં જણાવે છે કે મોટી સંપત્તિ પર કર લગાવવાથી ચોક્કસપણે વધારાના નાણાં એકત્ર કરવામાં મદદ મળશે. તેથી અમે કરોડપતિઓ અને અબજોપતિઓ માટે વેલ્થ ટેક્સ લગાવવા માટે દલીલ કરીએ છીએ, અને જો તેઓની સંપત્તિ ઉપર માત્ર 2-5% ટેક્સ લગાવીએ તો અમે વર્ષમાં $33 બિલિયન એકત્ર કરી શકીશું, અને આ રકમ 75,000 સોશિયલ હાઉસિંગના નિર્માણ માટે વાપરી શકાશે.
Taxing big fortunes would definitely help raise additional money. So we argue for a wealth tax for millionaires and billionaires. And if we taxed millionaires and billionaires' wealth at just 2-5%, we could raise $33 billion a year. And that could go to building 75,000 social housing. It could go to helping fund international development programs that would benefit our region and create a healthy and prosperous region for Australians to grow up in.
Mr. Goodman દ્વારા બીજી અનેક દરખાસ્તો કરાઈ છે, જેમ કે ફ્યુઅલ સબસિડીનો અંત લાવવો અને મોટા કોર્પોરેશનો માટે કાયમી વિન્ડફોલ પ્રોફિટ ટેક્સને અમલમાં મૂકવો. તેમ છતાં વડાપ્રધાન એન્થની એલ્બનીઝીએ ABCને જણાવ્યા મુજબ Stage 3 tax cut par punarvichar karvama teone koi ras nathi.
I'll make a few points. The first is that the government's position hasn't changed. The second is that inequality is an issue, and the government has looked at ways in which we can improve that position. That's why measures such as strengthening Medicare, the measures that we have for cheaper childcare, all aimed at improving that position. Bear in mind that the Stage 3 tax cuts start at $45,000. $45,000, if that's your annual income, you are certainly not wealthy.
Australian Council of Social Service કહે છે કે સંપત્તિ સ્કેલના ટોચના 20% લોકો ઓસ્ટ્રેલિયામાં લગભગ 2/3 જેટલી સંપત્તિ ધરાવે છે. દેશમાં અસમાનતા એક સમસ્યા બની રહી છે. ત્યારે મિસ્ટર ગુડબન કહે છે કે માત્ર સરકારોની માનસિકતામાં ફેરફાર જ તે વાસ્તવિકતાને બદલી શકે છે. સરકારોએ વધુ યોગ્ય પગલાં ભરવાની ખૂબ જ જરૂરિયાત છે, અને સરકાર જે રીતે મદદ કરી શકે છે તે પૈકીની એક રીત એ છે કે સિસ્ટમમાં ઉપલબ્ધ સંસાધનો, સંપત્તિ અને નાણાંનો ઉપયોગ કરવો કે જે ગરીબી નાબૂદ કરવા માટે, આરોગ્ય અને શિક્ષણના મુદ્દાઓની આસપાસ મદદ કરવા માટે કામ કરતા કાર્યક્રમોમાં તેની સીધી આપ લે સરકાર કરી શકે છે.
There is a real need for governments to step in and to take greater action to intervene, and one of the ways they can do that is to harness the resources, the wealth, the money that's available out there in the system and provide that directly to programs that work to eradicate poverty, to help around health and education issues. So only governments can do this.
Adrian Weinstock દ્વારા પ્રસ્તુત આ અહેવાલ SBS ગુજરાતી પર તમે સાંભળ્યો સંતોષ પટેલ પાસેથી.
લાઈક, શેર, કોમેન્ટ કરો. SBS ગુજરાતીને ફેસબુક પર ફોલો કરો.